તારીખ 9/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 760
374મો પ્રશ્ન પત્ર ચાલે છે પાનું 331 પ્રભાતભાઈની આર્થિક સ્થિતિ પર વાત ચાલે છે કે ધીરજ ન રહે એવી તમારી ઉદયની સ્થિતિ છે, તેમ છતાં પૂરી ધીરજ રાખવી, જરા પણ ધીરજ ઓછી ન રહે એ કર્તવ્ય છે તમારા માટે, અને એ જ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. શું પરમાર્થ નીકળે છે એમાંથી? આર્થિક પ્રતિકૂળતા હો કે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા હો, એમાં ધીરજ રાખવી એ કર્તવ્ય છે, અને એ જ જ્ઞાન બોધ એટલે પામવાનો છે. જો ઉદયમાં જો આકુલતા કરો તો એ તો આવરણ કરે છે. ઉદયમાં ઉદય ભાવે પરિણમો તો એ તો નવો કર્મબંધનનું આવરણ થવાનું છે, અને જ્ઞાન પ્રાપ્તિને ખુલ્લી જગ્યા નહીં રહી, અવકાશ નહીં રહે. ઉદયમાં ન જોડાવો તો જ અવકાશ રહે, કેમ કે ત્યાંથી તમે ફ્રી થયા. ઉદયમાં જોડાઈ ગયા તો તમે રોકાઈ ગયા, ત્યાં જ્ઞાન પ્રાપ્તિનો કોઈ અવકાશ નથી. ધીરજમાં એમ રાખવાનું છે કે આ જે ઉદય આવ્યો છે એ મમત્વ છોડવા માટે આવ્યો છે, પોતાપણું મુકાવા માટે આવ્યો છે. સંયોગમાં પોતાપણું છે, કુટુંબ પરિવારમાં પોતાપણું છે, એ પોતાપણાનો જે અપરાધ ચાલુ છે એ મુકાવા માટે મને આ ઉદય આવ્યો, અને આ ઉદય આવ્યો તો હું આ મોટાપણું મૂકવાનો પ્રયોગ અને પુરુષાર્થ કરીને મૂકી શકું. ઉદય જ નો આવ્યો હતો, એટલે જો પ્રયત્નમાં લાગે તો ધીરે ધીરે, અને પ્રયત્નમાં ન લાગે તો જોડાઈ જાય. જેમ કે હમણાં વાત ચાલી કે શરીરમાં સાટા થાય છે, પીડા થાય છે, દુખાવો થાય, તો દુખાવો કેવી રીતે ન થાય એવી વ્યવસ્થા કરીએ આપણે, તો આપણે ઉદયમાં જોડાના. એ વખતે પ્રયાસ તો કરવા લાગો તમે કે આ મારું દેહની સાથે એકત્વ છે, એ એકત્વને લઈને હું પીડા ભોગવું છું. દેહમાં એકત્વ ન હોય તો પીડા ન ભોગવાય, મારા એકત્વને તપાસું તો ખરું, ઓછામાં ઓછું બીજો પ્રયત્ન તો સ્વરૂપના અવલંબનનો તો એક જુદી વાત થઈ ગઈ, પણ કમસે કમ એને તપાસું તો ખરો કે મારું એકત્વ કેટલું છે, અને એને લઈને બને ત્યાં સુધી ઉપચાર કાંઈ ન કરું, અને જોઉં મારા પરિણામને ત્યાં સુધી હું ધીરજ રાખી શકું છું, ક્યાં સુધી ન જોડાવું એવું કરી શકે છે. બધે જનરલ વાત જ છે, અને એ પણ ધીરજ ન રહે એવી સ્થિતિમાં ધીરજ રાખવાની, અને એવી ધીરજ રાખવી કે એક અંશે પણ ઓછી ધીરજ ન થાય, એટલે હદ સુધીની શરતની શિક્ષા મૂકી છે. પોતાપણું થાય છે, સાતામાં બિલકુલ પોતાપણું કરવું નથી, જોરાવવું જોઈએ પ્રયત્ન કરતી વખતે. હું તો અજ્ઞાની છું, હજી તો મને થઈ જાય ને એમ ન ચાલે, પછી મને ક્યાં જ્ઞાન થયું છે, અનુભવ થયો નથી, અનુભવ થયા પહેલા તો થઈ જ જાય ને એ બધું જાણ, પણ એવી રીતે લાગુ નથી કરવાનું. શું એ તો સ્વપ્નમાં ધારણ ધ્યાન પણ થયો, એનો મિસયુઝ થયો, એ તો ખોટો ઉપયોગ કર્યો. એ તો દોષનો પક્ષપાત થાય, અભિપ્રાયમાં ભૂલ થાય છે. કે મારે જે એકતો થાય છે એની અનુમોદ ના કરું છું, હજી તો મને થાય જ ને, હજી તો મને થાય જ ને, એમ નો, એમ પ્રયોગ નો થાય, એમ પુરુષાર્થ નો થાય. કેમ કે ધ્યેય તો સંપૂર્ણ નિર્દોષ થવાનું છે, એક પણ દોષ કરવાનું ધ્યેય નથી. તો પરિણામ તો જે અનુસરીને શક્ય એટલા ચાલવા જોઈએ, ધ્યેયને અનુસરીને શક્ય એટલા ચાલવા જોઈએ. પોતાની શક્તિ હોય પ્રમાણે તો પુરુષાર્થ કરવો જોઈએ ને, નહીં તો શક્તિને ગોપવા જેવું થાય. હવે આગળ લખે છે, અહીં સુધી ચાલી ગયું. તો હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે માટે તે માટે ધીરજનું કારણ થઈએ. હા, એમાં એવું છે કે જે પ્રયાસ કરવા ધારે એને ઓછા બધા પ્રમાણમાં પ્રયાસ થાય જ છે. માંડી વાળી હોય એની વાત જુદી છે. પ્રયાસ કરવા માંગે એનો પ્રયાસ બિલકુલ ન થાય એવું નથી. કેમ કે સંઘની પંચેન્દ્રિય જીવ વીર્યનો ક્ષોપસમ સારો એવો લઈને આવ્યો છે. કોઈ વ્યાપારમાં આપણને એમ કે આ એક એવું કામ છે ને, જો તમે કરો ને તો પછી તમારી મોનોપોલી થાય એવું છે. એની અંદર કોઈ એની અંદર સામે હરીફ નથી. તમે ધૈર્ય ધારી કમાણી કરી શકો, તમારી જ મોનોપોલી છે, કોઈ કોમ્પિટિશન સામે નથી. પણ એ કામ કરવામાં થોડીક આટલી તકલીફ છે, અઘરું છે. બાકી કરો તો બહુ ફાયદો થાય એવું છે. તો અઘરાપણું મુખ્ય કરે કાંઈ વાંધો નહીં, ભલે અઘરું હોય, પણ એક વખત પહોંચી જવું છે, એક વખત પહોંચી વળવું છે, એમ જ લઈએ ને. ત્યાં અઘરું મુખ્ય અઘરાપણું મુખ્ય ન કરે માણસ, કેમ કે એની સામે એવું રિઝલ્ટ દેખાય છે. એમ અહીંયા બધા ક્લેશનો ને દુઃખનો અભાવ થવાય થાય થવાનો, સંપૂર્ણ સુખ શાંતિ થવાની, આ વસ્તુ ઉપર દ્રષ્ટિ રહેવી જોઈએ, લક્ષ રહેવું જોઈએ, તો જ ઉત્સાહ આવે કામ કરવાનો. નહીતર ઉત્સાહ તૂટી જાય, પછી ખેંચી તાણીને કરવું પડે એવું થાય. તોડનજી લીધું છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક જગ્યાએ, કે જે આત્માર્થી જીવ છે એને એવો વિચાર આવે છે કે અહો અનંત કાળમાં મેં જે કામ કર્યું નથી એવું મારે મારું આત્મકલ્યાણનું, આત્માને સુખ શાંતિનું મારે કામ કરવાનું છે. અનંતકાળથી કર્યું એવું માગું છું, પણ એ કરવાનો મારો નિર્ધાર છે. તો એને એ કાર્ય કરવામાં ઘણો ઉમંગ અને ઘણો ઉત્સાહ વર્તે, વીર્યોલ્લાસથી કામ કરે, ઉલ્લાસપૂર્વક કામ કરે, અને તો પ્રયત્ન થાય એટલે એટલું એટલું તો પુરુષાર્થ છે જ આપણી પાસે. તો પુરુષાર્થ ન થાય એ સવાલ જ નથી. અમુક પ્રમાણમાં તો થાય, થાય ને થાય જ.
જે ઈચ્છા મળે તો
એ તો બહુ બળવાન પુરુષાર્થવાળા હતા. વિજય થમનો કે હું એ પાછો હટું એમ નથી, એમ મારા ભાવનાનો વિજય સ્તંભ રહ્યો છે. હવે હું પાછો ન હતો, ભાવનામાં પાછો ન પડું, હું મારા પુરુષાર્થમાં પાછો નહીં પડું, મારી દશામાં પાછો ગયા છે. હાલની પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે માટે ધીરજનું કારણ થાય. એટલે કોઈ તમને, અમારી પાસે એવો ધંધો કે બિઝનેસ નથી કે ચાલો તમને અમુક પાર્ટ આપી દઈએ. એવો લક્ષરી છે કે એવું કંઈ હોય તો કહીએ, પણ હવે એવું કંઈ અત્યારે તો નથી. બાકી બીજા પ્રયત્નો તો કર્તવ્ય નથી. બીજા એટલે કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ, કોઈ વિદ્યા, એવા કોઈ પ્રયત્નો તો કરવા યોગ્ય છે જ નહીં. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય છે તે થશે, તે તો અનિવાર્ય છે એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. સમાધાન આપ્યું છે કેવી રીતે ધીરજ રાખવી. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સંપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો. ભવિષ્યનો સાંસારિક વિચાર એ ચિંતા છે, ભવિષ્યની ચિંતા છે. ભવિષ્યની ચિંતા કરવી એ બેકાર છે એટલા માટે કે એ ચિંતાથી કાંઈ જ વળતું નથી. કોઈ ઉદય ફરી નથી જતો. જે થવાનું હોય એ થાય છે ને થઈને રહીએ છે, એ અનિવાર્ય જ હોય છે, એનું નિવારણ કંઈ ચિંતા નથી. પણ જીવ પોતાપણાને હિસાબે ચિંતા કર્યા વગર રહી શકતો નથી, એટલે એનાથી ચિંતા થઈ જાય છે. એટલે વર્તમાનમાં પુરુષાર્થ કરવાને બદલે ચિંતા બાજુ પુરુષાર્થોને વાળી લઈએ છે, આ ભૂલ કરે છે. એટલે એમ કીધું, ચિંતા તો ન કરવી તો પછી શું કરવું? પરમાર્થ પુરુષાર્થ, પરમાર્થ બાજુનો પુરુષાર્થ, પરમાર્થ પારમાર્થિક પુરુષાર્થ ની સન્મુખ થવું, એટલે એમાં જોડાવવું, આત્મકલ્યાણના પુરુષાર્થમાં જોડાવવું, ભવિષ્યની ચિંતાને મૂકી દેવી. ભવિષ્યની ચિંતા જ્ઞાનીઓ તો કરતા જ નથી. એ જ્ઞાનીઓનું લક્ષણ છે, જ્ઞાનીનું લક્ષણ છે. અને ભવિષ્યની ચિંતા કરે છે એ અજ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીનું લક્ષણ નથી પણ અજ્ઞાનીનું લક્ષણ છે. એટલે ભવિષ્યનો વિકલ્પ કરવા જેવો જ નથી. દરેક મનુષ્ય થોડું ઘણું આયુષ્ય તો ભોગવી જ લીધું છે. જેને જેટલી ઉંમર છે એટલું આયુષ્ય તો ભોગવી જ લીધું છે. બાકી કેટલું છે એ કોઈને ખબર નથી. કેટલું બાકી છે એ કોઈને ખબર નથી. એ બાકીનું શેષ આયુ પ્રારબ્ધ અનુસાર ભોગવી લેવું છે. અને જેટલો સમય મળે એટલો આત્મકલ્યાણની દિશામાં પુરુષાર્થ કરીને જ વ્યતીત કરવો છે, એવો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. તો જીવ ભવિષ્યની ચિંતામાંથી મુક્ત થઈને આત્મકલ્યાણ સાધી શકે. નહીતર ભવિષ્યની ચિંતા એક એવો અજગર છે કે આત્માને ગળી જાય છે, આખે આખો ખાઈ જ જાય છે, પુરુષાર્થ કરી જ ન શકે. ભવિષ્યની ચિંતામાં રોકાણો એ પુરુષાર્થ નહીં કરી શકે. કેમ કે એને એ અનુસરતા વિકલ્પો ચાલ્યા જ કરવાના, આવ્યા જ કરવાના, કોઈ ને કાંઈ કઈ ને કઈ વિકલ્પ. કે જે જે ચિંતા ને જે વિચાર બેકાર છે, એનું કોઈ કાર્યકારી પણ તો છે જ નહીં. પણ એ વિસ્મરણ થઈ જાય છે, જે ચિંતા છે એ ભવિષ્યની અફર પરિસ્થિતિને જાણે ફેરવી નાખીશ, ચિંતા કરીને ફેરવી નાખીશ, એવી કરતા બુદ્ધિ એમાં કામ કરે છે. ભવિષ્યની અનુકૂળતા ભોગવવાની ભોગતા બુદ્ધિ કામ કરે છે. પોતાપણાની એકત્વ બુદ્ધિ કામ કરે છે. જોરથી કામ કરે છે. આત્મપુરુષાર્થની પાછળ જાય છે. આત્મકલ્યાણ માટે કઈ રહેતું નથી. પુરુષાર્થ કરવાનો અવકાશ જ નથી રહેતો. આ દશા થાય છે. વર્તમાનમાં તો એમ કે છે, શું નિશ્ચય કરીને પરમાર્થનો એટલે આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવો, કરવા માટે તત્પર થવું અને એ પ્રયત્ન ચાલુ રાખવો. કઈ પરિસ્થિતિમાં કે ગમે તેવી પરિસ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તે પ્રકારે પણ એ લોકલજારો ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય, કેવું ભવિષ્ય છે, લોકજારૂપ ભયનું સ્થાનક. લોકોની લાજાડી આવે છે ભવિષ્યમાં આપણી સ્થિતિ ન જળવાઈ રહીએ, લોકોમાં આપણી આબરૂ વધાય, લોકોમાં આપણી કાંઈ ઇજ્જત ને એટલી કિંમત ન રહીએ, સમાજમાં આપણું એટલું સ્થાન ન રહીએ. લોકો પૈસાવાળાને જ બોલાવે છે, આપણને લોકો બોલાવે નહીં. એ ભય લાગ્યા કરે છે. એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. ભૂલી જ જાય એ વાતને. જેને સિદ્ધાલયમાં જવું છે એને સમાજની વચ્ચે ક્યાં રહેવું છે? રહેવું છે તો પછી અત્યારથી જ મૂકી દે ને. જેમ માણસ મુસાફરી કરે તો સામાન બાંધવા માંડે કે નહીં, હે? એમ આપણે સિદ્ધાલયની મુસાફરી કરવી હોય તો સામાન શું બાંધવો, હે? એ બધેથી હંકેલો કરી નાખવો. કેમ કે મારે તમારી રહેવું નથી. પૂછ્યું હું આવરો જાવરો કેમ બંધ કર્યો? કેમ મારે રહેવું નથી તમારી યારે. પૂછ્યું મારે તો અમારા સગા ઘણા છે ત્યાં, અનંતતા સિદ્ધો છે, એની યારે રહેવું છે મારે, તમારી યારે નથી રહેવું, સંસારી વારે નથી રહેવું. સિદ્ધો તો અસંસારી છે, અમારે અસંસારી થવું છે, અમારે સંસારી રહેવું નથી. માટે સંસારી વારેનો સંબંધ કાપીએ તો એમાં ખોટું શું છે? મુસાફરી કરવી તો સામાન તો બાંધવો જ પડે કે નહીં? બસ દુકાન એમનો હંકેલો કરવાનો. સંસારની દુકાન બંધ કરવી છે પછી માલ વેચતા વેચતા માલ થોડો રહ્યો તો કે માલ હું ફર્નિચરે વેચી નાખવાનો છે, દુકાન જ બંધ કરે પછી ક્યાં સવાલ છે? કોઈ પણ પ્રકારે ભવિષ્યનો એને હાલ તો અમારી પાસે એવું કોઈ સંસારિક સાધન નથી કે તમને તે માટે ધીરજનું કારણ થઈ જાય, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે. બાકી બીજા પ્રયત્નો તો કર્તવ્ય નથી, કરને યોગ્ય. બીજા અમને એવું વિદ્યા લબ્ધિ એસા કોઈ આપણે કરવું યોગ્ય નહીં. બતાવ્યા ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. મૂળ તો શું છે, ભૂતિ છે મગજમાં, બધાને અભિપ્રાયનું ભૂતિ છે. સમાજની વચ્ચે રહેવું છે, સગાવાલાની વચ્ચે રહેવું છે, પછી કાંઈક આપણે એના પ્રમાણમાં બધો વ્યવહાર તો રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ. હા, પણ એ રહેવું જ નથી એનું શું. રહેવું છે રહેવું છે રહેવું છે કરીને પણ તું આયુષ પૂરું થશે ક્યાંથી રહેવાનો, આ તો વચ્ચે તો તેડું આવી ગયું. હા, રહેવું છે રહેવું છે શું કામ આવે, પરિભ્રમણમાં જ ગયો. એ ભવિષ્ય તો વિસ્મરણ કરવા યોગ્ય છે. દુનિયામાં તો ભવિષ્યનો વિચાર કરી લાવ્યો ગણાય. જો ભાઈ તો પાણી આવ્યા પહેલાં પાળ બાંધે છે, લાવ્યો માણસ છે, આવતીકાલનો પહેલા વિચાર કરે છે. અહીંયા એને ગાંડો કહે છે, લોકો જેને ડાયો કહે એને ગાંડિયો ગાંડો કહે છે. કેમ, એ કાંઈ એનું હાલ એવું છે નહીં, ચિંતા કરે તો એ ગમે એટલી ચિંતા કરે ને, થવાનું તે થવાનું, થઈને જ રહેવાનું, એમાં કોઈનો ફેરફાર કરવાનો અધિકાર નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. જેને સંયોગની ચિંતા એને આત્મકલ્યાણનું વિસ્મરણ, આત્મકલ્યાણની ચિંતા એને સંયોગનું વિસ્મરણ, આ સીધો હિસાબ છે. જેને સંયોગની ચિંતા એને પરમાર્થનું વિસ્મરણ, કલ્યાણ વિસ્મરણ. જેને આત્મકલ્યાણની ચિંતા એને સંયોગનું વિસ્મરણ. સંયોગની ચિંતા એ આકુલતા નથી તો શું છે. અનુભવને તો તું જો, હું સંયોગની ચિંતા કરે છો એમાં તને આકુલતા થાય છે, તારા અનુભવને તો તું જો, તું સુખી થવા માટે ચિંતા કરે છો, પણ વર્તમાનમાં તો દુઃખી થઈ રહ્યો છો એનું હું, અને ચિંતાના ફળમાં દુઃખી જ થવાનો છો એનું હું. તું ચિંતા કરે છે સુખી થવા માટે, અને તારી તારી ચાલ દુઃખી થવાની છે, ખોટી ચાલ પકડે છે. તને ખબર નથી સુખી કેમ થવાય, સુખી કેમ થવાય એ ખબર નથી, ને દુઃખી કેમ થઈ રહ્યો છું એની ખબર નથી. આવું અજ્ઞાનનું અંધારું, આવું ઘોર અંધારું છે. અને સંયોગની ચિંતા વડે, ભવિષ્યની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ થાય છે, અને એમ થાય તે મહાવિપત્તિરૂપ છે. એ મોટી વિપત્તિ છે, એટલે હળવું લેવા જેવું નથી, મોટી વિપત્તિ છે. જ્યાં જ્યાં જીવ પોતાપણું કરે ત્યાં ત્યાં તે એની તેની ચિંતા થયા વગર કેમ રહે બતાવો જોઈએ. જ્યાં જ્યાં જીવ પોતાપણું કરે ત્યાં એની એની ચિંતા થયા વગર કેમ રહે, રહી શકે જ નહીં ને. અને એ આપત્તિનું કારણ છે, એ આપત્તિનું ભવિષ્યમાં દુઃખવાનું કારણ છે. મહા આપત્તિ લીધી છો, અને એમ થાય તે મહા આપત્તિ રૂપ છે. કેમ કે પરિભ્રમણના ચક્કરમાં વંટોળમાં ફસાઈ જઈશ, તો એ ચિંતા કરીને તું પરિભ્રમણના વંટોળમાં એવો ફસાઈશ, એવો ફસાઈશ કે ત્યાંથી કાઢવો મુશ્કેલ પડશે. ફેંકા ફેંક થશે, અહીંથી મેળ્યો ને અહીંયા જન્મ, અહીંથી મેળ્યો ને અહીંયા જન્મ, ત્યાંથી મેળ્યો ને અહીંયા જન્મ, આ હાલત છે. માટે તે આપત્તિ આવે નહીં, એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. એ ભવિષ્યની આપત્તિ ઊભી ન થાય, એનો વારંવાર વિચાર કરવાનો છે, તો પોતાપણું પાતળું પડી જશે. એની ચિંતાને નહીં વિચારણામાં જઈશ, શું વિચારણામાં આવીશ, આત્મકલ્યાણની વિચારણામાં આવીશ, એટલે બધું ઠંડુ પડી જશે. એ ચિંતા પોતે જ આકુલતા રૂપ છે, અને આકુલતાની પરંપરાને એ સર્જશે, સર્જન સર્જનહાર છે. વર્તમાનમાં દુઃખ છે ને, દુઃખની પરંપરાને એ સર્જન કરે છે. કર્મ એ કઈ વાત માનતો નથી. વિપરીત એટલે પૂરેપૂરો વિપરીત ચાલે છે. પછી કહે છે હું દુઃખી થાઉં છું, પણ દુઃખી થવાનું કામ તો પોતે જ કરે છે. દુઃખી થાઉં છું એમ કહે છે, પણ દુઃખી થવાનું કામ તો પોતે જ કરે છે, માથે કરે છે. માટે તે આપત્તિ આવે નહીં એટલું જ વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. આજીવિકાની પ્રતિકૂળતાનું દુઃખ અને લોકલજ્જા, એમ શેઠ કુટુંબ હતું. એમના પિતા શ્રી લલ્લુભાઈ શેઠ કહેવાતા હતા, અને લીમડી દરબારમાં કામદારું કરતા હતા. દરબારની નોકરી એટલે સારી નોકરી ગણાય. ભાણિયાની નોકરીમાં એટલો પગાર ન મળે. રાજા તો ઉદાર હોય ને થોડો. નોકરી કરે તો બે જગ્યાએ થાય, કાં તો કોઈ વેપારીમાં નોકરી કરે ને કાં રાજમાં કરે. રાજની નોકરી સારી ગણાય, કેમકે રાજા શું જોવે કે મારો આશ્રિત છે એ દુઃખી ન હોય. હું સુખી છું તો મારે મારું કામ કરનારો પણ સુખી રહીએ. વળી પ્રાણે અવસરે કાંઈ ને કાંઈ એને આપ્યા કરે. ચાલો આજે રાજાનો જન્મદિવસ છે તો કે ચાલો બધાને આટલો આપવા, આટલો આટલો બધાને ઘરે મોકલો. આજે કુંવરનો જન્મદિવસ છે તો કે મોકલો આટલો આટલો બધું. આજે રાણી સાહેબનો જન્મદિવસ છે તો મોકલો. એને ઘરે લગ્ન આવ્યા તો કે બધાને આટલો લાભ કરી દો. એક જમાનામાં એવું હતું, ભાવનગર દરબાર હતા, ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ઉદાર હતા. મારે મિત્ર જેવા છે, ચારણ છે ગઢવી. શિષ્ય બાજુનું કંઈક નાનું ગામ છે, નામ ગામનું નામ તો ભૂલી ગયો છું. આટલી જમીન તમને આપી જાઓ. તમે ઘણા વખતથી ગઢવી તો વખાણ કરે, પ્રશંસા કરે, અને ગીત બનાવે ને એને ગાય ને એવું બધું કરે, પ્રસંગા વધારે. પૈસાને જમીન આપી દીધી, જાઓ ખેડો ને એમાંથી ઉપજ આવે ને તમારું કુટુંબને અને તમારા કુટુંબને દીકરાને દીકરા દીકરાને દીકરા ખાધા કર. ત્રીજું ત્યાંથી પેટીએ જમીન વેચીને પૈસા ભેગા કરે. રાજનું એવું હતું, એક તો અટક શેઠ હોય ને રાજની નોકરી હોય, હવે એની અંદર આ પછી ખાવા પીવાની પણ સ્થિતિ ન રહી, એટલી બધી ગરીબાઈ આવી જાય, વેપાર ધંધામાં ખોટ ગઈ હોય, લોકલજાડી આવે. કેવું ગણાશે સમાજમાં આપણું, કેવું ગણાશે નાત જાતમાં આપણું, કેવું ગણાશે દીકરા દીકરી વર્ષે કે નહીં વરે. ગરીબ માણસને કોઈ દીકરી ન આપે, ફલાણા દીકરાની દીકરી ન આપે, એની દીકરી વરાવીએ તો ગરજ બહુ કરવી પડે. બધું વગર વિચારે પણ એટલું ટેન્શન આવે, એટલું ટેન્શન આવે, લોકલજાના કારણે આવે. લોકલજામાં એવું જ હોય છે કે ભાઈ આપણું સારું દેખાવું જોઈએ, આપણું સારું દેખાવું જોઈએ, આપણું સારું દેખાવું જોઈએ. એના માટે કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. આ તો આવે એવું મેમર મેમર નું બધું સારું સારું જમાય છોકરાઓને કે એના માટે કાંઈ નથી, તમે ચાલતો હોય વિધુ છે ચાટી જાઓ, તમે ઘરના છોકરા ઘંટી ચાટે પડવું છે ને આ કેમ કે નાતના પટેલ નાક લાંબુ આ બધું રાખવા બધો દેખાવ કરે હોય નહીં કાંઈ સ્થિતિ તો હોય નહીં. આ બધું ઘણા કુટુંબ જોયા છે એવા સંબંધ હતો ને જૂનો સંબંધ હતો એ કેવું છે નાતના પટેલ હોય ને છોકરા ભૂખે મરે કેમ કે એની પટલામાં ટાઈમ જતો એ છોકરાનું ધ્યાન ન રાખે, બાકી તો પરાધ પ્રમાણે હોય છે પણ આ એક સામાન્ય કહેવત થઈ ગઈ હોય. એ બધું લોકલજ્જાનું કારણ છે લોકસંગના લોકદ્રષ્ટિ. શું કહે છે ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે આ ચોખ્ખો દોષ બતાવ્યો જોયો. આ સિદ્ધો એમને જે કયા પ્રકારનો એમને પરમાર્થમાં પરમાર્થ માર્ગમાં અવરોધ થવાનું જે કારણ હતું એ બતાવ્યું કે આ પ્રકારનો દોષ તમને વર્તે છે. તે વિશે હવે તો નિર્ભયપણો અંગીકાર કરવો યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. એ ભય છોડી દો, તમે લોકલજ્જાનો ભય છોડી દો, ભવિષ્યની ચિંતાનો ભય છોડી દો. અત્યારે ઘરનો છોકરો છોકરી હરખું ભણતા ન હોય તો કરે ભવિષ્યમાં એનું શું થશે, તો હરખું ભણ તો અરે ભાઈ નસીબ લઈને આવ્યા છે. અને બધા ભણીને ભણ્યાનો કેટલો ઉપયોગ કરી વળે છે વિચારો ને કઈ નથી, એ તો પ્રારંભ પ્રમાણે ચાલતું હોય. પણ એટલી કાળજી રાખે એના ભવિષ્યને. તારું ભવિષ્ય શું હવે, એના ભવિષ્યની તને કાળજી છે, તારા ભવિષ્યની કેમ તને કાળજી નથી કે ક્યાં જઈશ આ પરિણામ કરીને ક્યાં જઈશ. તો ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. ભવિષ્યની ચિંતા ન કરવી, તે ભવિષ્યની ચિંતા કરવી એ બોધ નહીં પામવાનું મુખ્ય કારણ છે, મુખ્ય અવરોધ છે. એમ આપોઆપ આમાંથી સાબિત થાય છે. વાત ભલે સ્વભાવભાઈને લખી પણ બધા મુમુક્ષુને લાગુ પડે એવી વાત છે. પ્રતિબંધ મટી ખરી મુમુક્ષુતા ક્યારે પ્રગટે એવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન આપ્યું છે કે જે મિથ્યાત્વ મોહની કરતા મહાત્માઓએ જે મિથ્યાત્વની મોહની કરતા મહાત્માઓએ જ્ઞાનીઓએ રૌરવ નરકની પ્રતિકૂળતા સંમત કરી તે મિથ્યાત્વનો ત્યાગ કરવા અર્થે મુમુક્ષુ જીવે કઈ પ્રતિકૂળતાને મુખ્ય કરીને રોકાવા જેવું છે તે ગંભીરપણે વિચારવા યોગ્ય છે. અલ્પ પણ ભય રાખવો નહીં, ભવિષ્યના એક ક્ષણની એક પળની પણ ચિંતા કરવી નહીં તેવી સત્પુરુષની આજ્ઞા જયવંત વર્તો. આત્મહિતના વીર્યોલ્લાસને લીધે જગત આખું અને ભવિષ્યની તમામ જવાબદારીઓનું વિસ્મરણ રહે. જવાબદારીઓ પર પ્રશ્નચિહ્ન મૂકો છો, જવાબદારી હે નહીં હવે પથરા નહીં. જગત આખું અને ભવિષ્યની તમામ જવાબદારીઓનું વિસ્મરણ રહે ત્યારે ખરી મુમુક્ષુતા પ્રગટે અને ત્યારે સન્માર્ગનો પ્રતિબંધ મટે. નહીંતર એ ભવિષ્યની ચિંતા છે એ તને અવરોધનું મુખ્ય કારણ છે. માર્ગ અવરોધના કારણો ખાસ તપાસવા જોઈએ. માર્ગ અવરોધના આપણે ડાયરેક્ટ તો એક આખો એનો ક્લાસિફિકેશન ક્લાસ જુદો લીધો છે. માર્ગ અવરોધ એ માર્ગ અવરોધના દરેકને જુદા જુદા કારણો હોય છે, એટલે દરેકને પ્રયોગ જુદા જુદા આપવાનું કારણ એ છે. કે એને આ માર્ગ અવરોધ છે. કોઈને મમત્વ જાજુ હોય છે તો કોઈને ખાવા પીવાનું જાજુ હોય છે, તો કોઈને પહેરવા ઓઢવાનું જાજુ હોય છે, તો કોઈને કાંઈ નહીં, કોઈને કાંઈ, કોઈને કાંઈ. ત્યાં એનો આખો આત્મા અટકી ગયો છે. એટલે એને એની વિરુદ્ધ લઈ જવો પડે કે આ મૂકતું, આ પરિણામ મૂકી દે, ગમે એમ કરીને આ પરિણામ મૂકતું, એ મૂકવાનો પ્રયોગ કરતો. અને ત્યારે જ ખરી મુમુક્ષુતા પ્રગટે છે, અને ત્યારે જ સન્માર્ગનો અવરોધ મટે છે, અને સન્માર્ગની જગ્યા થાય છે આગળ ચાલવા માટેની. આમાં ક્લાસ કર્યા લાગે છે, આમાં ક્લાસ પડ્યા લાગે છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી, એ પિન પોઈન્ટ વાત છે. તમે આ જગ્યાએ ભૂલ નહીં કરતા, તમારા માટે આ જગ્યાએ આવી ભૂલ થાય છે, તમે આ ભૂલ નહીં કરતા એમ કે છે. લજ્જા અને આજીવિકા મિથ્યા છે, કાંઈ આત્માને થવાનું નથી, ખોટી કલ્પના કરો છો. કુટુંબાદીનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. મમત્વ રાખશો તો થવાનું હશે એ જ થશે. કાંઈ તમે કરી શકો એ વાતમાં કાંઈ માલ નથી. તમારો આત્મા પરિણામ સિવાય કાંઈ કરી શકે એમ નથી. તમારા કાર્યક્ષેત્રની લિમિટ ત્યાં પૂરી થાય છે. યજ્ઞની બહાર તમે કાંઈ કરી શકો એમ નથી. ભાવ કરો બસ, ભાવથી આગળ તમારો અધિકાર નથી. તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સંપણું રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. માટે નિશંકપણે નિરભિમાની થવું. નિરભિમાની થવું એટલે હું કરું છું એ બોજો ઉટાડી ઉતારી નાખું, એ અભિમાન છે. હું કરી દઉં, હું કરી દઉં. સમપરિણામે પરિણમવું યોગ્ય છે. સમપરિણામ એટલે વિષમ પરિણામ નહીં કરવા. અને એ જ અમારો બોધ છે, એ જ અમે જ્ઞાન આપીએ છીએ. સમપરિણામ રાખો, ગમે તે ઉદયમાં પરિણામ સમ રાખો. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ નહીં પરિણમે. ને સુભાગભાઈને આગળ વધવાનું કોઈ કારણ, બાધક કારણ હતું તો એ સંયોગની ચિંતા હતી. કુટુંબમાં પોતાપણું હતું, આ પ્રતિબંધ હતો. તમને ઉદય આવ્યો છે દરિદ્રતાનો, નિર્ધનતાનો, એ તમને તમારું પ્રતિબંધ પોતાપણું છોડાવવા માટે આવ્યો છે. એને ઉપકારી ગણો. શું ગણો? એને ઉપકારી ગણો. એને કાઢવાની મહેનત નહીં કરો. કાઢવું રાખવું તમારા હાથની વાત નથી. આવ્યો છે પૂર્વકર્મ અનુસાર, પ્રયત્ન કરો પોતાપણું મૂકવાનો અને ભવિષ્યની ચિંતા છોડવાનો, લોકલજ્જા છોડવાનો. કોઈ પણ ઉદયને આત્મહિતનું કારણ બનાવવું, સાધન બનાવવું, નિમિત્ત બનાવવું, બસ આ એક કળા શીખી જવા જેવી છે. પછી ક્યાંય એ ઉદયનું દુઃખ નથી, તકલીફ નથી, અને તમે માર્ગે ચડે ચડો અને આગળ વધો, માર્ગે ચડો અને માર્ગમાં આગળ વધો, અંતે પરમ શાંતિ ને પરમ આનંદને પામશો. બધા દુઃખ જશે, તમારે કોઈ દુઃખ નહીં આવે. હામાં પછી એ પત્ર છે એ બહુ કામમાં આવે એવો છે. હું મૂકશું ને એ રીતે આખી વાત લીધી છે.